આપણે નવતત્વની સમજ જેટલી લેવાય, પ્રાથમિક જેટલું લઈશું, પછી આપણું ચિંતન જેટલું આપણને મદદ કરશે એટલી ચર્ચા નહીં કરે તો પ્રોબ્લેમ છે. સાહજિક સ્વરૂપ છે પદાર્થનું, સાહજિક શક્તિ છે એની પોતાની, એ નિજ નિજ શક્તિ, નિજ સત્તા, નિજ સ્વરૂપ એ ઉપાદાન, અને એને મદદરૂપ થાય. જીવ અને કર્મનો અન્યોન્ય સંબંધ શું છે એ આપણે હવે આગળ વિચારીએ. વાંચી લો પેરેગ્રાફ પૂરો એટલે પછી એની વિચારણા કરીશું. અહીંયા શું સમજાયું?
જીવ ને કર્મનો સંબંધ,
જીવ અને કર્મને અન્યોન્ય સંબંધ કેવી પ્રકારે છે એટલે અહીંયા વાત પહેલા પેરેગ્રાફમાં આવશે, એ નિશ્ચયથી આવશે. શું આવે છે? જીવ સરાગી થાય છે સેનાથી થાય છે? કર્મનો આશ્રય જો જીવ લીએ તો જીવ સરાગી થાય, અને આ કર્મ જો જીવનો આશ્રય લઈએ તો એ ઉદ્ગલ વર્ગના જીવનો આશ્રય લઈએ તો એ કર્મમાં આવી જાય. હવે અહીંયા કહે છે કે ઉદ્ગલ એ જીવની સાથે સંબંધ કરે છે અને રાગ દ્વેષના નિમિત્તે પૂદગલો કર્મરૂપે પરિણમે. પૂદગલોને જીવનો રાગ દ્વેષ છે એને કારણે કર્મમાં ફેરવાય, અને કર્મને કારણે જીવમાં રાગ દ્વેષ અન્યો અન્ય એકબીજા સાથેનો સંબંધ શું છે? તો કર્મ બાંધ્યા છે જીવે, એ જીવે પોતાના રાગ દ્વેષના કારણે કર્મ બંધાણા પૂદગલ બંધાણા, અને એનો ઉદય થયો ત્યારે એ ઉદયને કારણે ફરીથી કર્મ એક રાગદ્વેષ ઉત્પન્ન કરાય, એમાં જીવે રાગદ્વેષ કર્યા. પૂદગલો કર્મરૂપે પરિણમે ત્યારે જીવ કર્મના નિમિત્તે રાગદ્વેષી થાય છે. જીવ રાગી દ્વેષી થયો કર્મના ઉદયના કારણે. આવી આ પરંપરા જે કર્મની સંતતિ, કર્મનો પ્રવાહ છે, આ પ્રવાહ સમજવા પ્રયત્ન કરવા કે પ્રવાહ છે કે એકવાર કર્મ બંધાયું અને એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ જીવ વિભાવ ભાવથી કર્મ બંધાયું તો ઉદયમાં આવે તો એનું નિમિત્ત જો જીવ લીએ તો એનાથી એને રાગદ્વેષ, અને જેવો રાગદ્વેષનો ઉદય થાય એટલે રાગદ્વેષના ઉદયથી પૂદગળ વર્ગણાઓ બાકી નીચે એ પછી કર્મના રૂપમાં બંધાય પરિણામ. એ કર્મ જયારે પાછું ઉદયમાં આવે ત્યારે એનો પ્રભાવ શું ઉત્પન્ન થાય? જીવ રાગદ્વેષ કરે. કર્મના ઉદયથી જીવ રાગદ્વેષ કરે, રાગદ્વેષના ઉદયથી પૂદગલ વર્ગણા કર્મનું રૂપ ધારણ કરે. આમ અન્યો અન્ય જીવના વિભાવ ભાવને, કેમ કે જીવના ક્યાંય સ્વભાવ ભાવથી પૂદગલ વર્ગણા કર્મનું રૂપ પામે નહીં. પણ એટલું ખરું કે જીવની પાછી જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે જીવને રાગદ્વેષ ઉદય પામે જ, તો એ રાગદ્વેષ કરવા હોય તો કરે, ન કરવા હોય તો. આ જીવની વિકસિત અવસ્થા. જો અજ્ઞાન ચાલ્યું આવતું હોય, અજ્ઞાન એનો અંશ પણ ચાલુ હોય, તો જ્યારે જ્યારે કર્મનો ઉદય થાય તો કર્મનો ઉદય એ વિભાવનું જ નિમિત્ત હોય. કે કર્મમાં કઈ શક્તિ છે? જીવની વિભાવિક શક્તિ છે. કર્મમાં શક્તિ જીવની જે છે કઈ છે? વિભાવિક શક્તિના આધાર ઉપર થયા. હવે એ સમયે એટલે અજ્ઞાન જીવમાં જો મોજુદ હોય તો કર્મના ઉદયથી જીવમાં વિભાવ થાય. જીવ રાગદ્વેષ કરે છે એનું કારણ કર્મ છે. તો જ્યાં સુધી જીવને પોતાનું સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી આ ચક્કર ચાલુ રહે છે. શું રહે છે? નવા નવા કર્મ બન્યા છે. કર્મ બન્યા કરે ને, કર્મ ઉદય માં આવે એટલે જીવ રાગદ્વેષ કરે છે. આ ખ્યાલ આવે છે? એટલે જ્યાં સુધી, એટલે 511 ના પત્રમાં કૃપણદેવે કહ્યું, અગ્નિનો તણખો વિદ્યમાન છે ત્યાં સુધી 14 રાજલોકને બાળવા જેટલી તાકાત એનામાં છે. એમ અજ્ઞાન જ્યાં સુધી વિદ્યમાન છે, હવે પછી તો જ્ઞાન થાય પછી પૂર્વના કર્મો તો ઉદયમાં આવે જ ન આવે. જ્ઞાન થાય ત્યારે કર્મનો નાશ થતો નથી, પણ ઉદયમાં આવ્યા પછી રાગદ્વેષ ઉદયમાં નથી
આવતો.
જીવ ના કરે, એનું નિમિત્ત લેવા છતાં રાગદ્વેષ ન કરે. નવા કર્મ ન બાંધે,
સાયકલ અટકી,
સાયકલ અટકી ગઈ, પ્રવાહ અટકી ગયો. આમાં માઇનસ થતું છે. અજ્ઞાનમાં ગુણાકાર થાય, આમાં ભાગાકાર. બહુ
સરસ.
મૂળથી કર્મ સાથે છે. કર્મ સંયોગ આ જીવ પૂદગલ સંયોગ આણ અનાદિ અનંત, આ એની મૂળભૂત માન્યતા બેઝિક, કે જે પદાર્થો જગતની અંદર સંયુક્તપણે છે એ એકબીજા સાથે સંકળાયેલા ને સંયોગી છે. શુદ્ધ નથી, શુદ્ધ નો નહોતો ક્યારેય. પછી અશુદ્ધ તો કઈ સંસાર જ નો, પણ સિદ્ધ થયા પછી અશુદ્ધ નો થાય, સંસારી નો થાય. એનો નિયમ એ, ક્યારેય દુનિયામાં શુદ્ધ સોનું નથી મળતું. ના, પથ્થરના રૂપમાં જ મળે. લોઢું પણ પથ્થરના રૂપમાં, તરંબુ, કોઈ પણ ધાતુ એ ક્યારે માટીના રૂપમાં જ મળે. તમને ખ્યાલ આવે કે આની અંદર આ પૂતગણો ત્રાંબાના છે, આની અંદર આ સોનાના છે, આની અંદર આ લોઢાના છે, એને કોઈને જાણકાર પૂતગલ વિજ્ઞાન વાળો જાણે અને એમાંથી એની પ્રોસેસ કરે આખી બધી રોલિંગ મિલ સ્ટીલની, તો એમાંથી એ પથ્થર પણ ઉતગીને ત્યાં તત્કાળ સુવર્ણ થાય ત્યાં ભક્તામર સ્તોત્રમાં આવે. અગ્નિના પ્રયોગે મેલ બધો નીકળી જાય. એમ આ આત્મા જે છે એ કનક પાષાણ જેવી એની સ્થિતિ છે. કર્મ સાથે સંયોગી છે, અનાદિથી જીવ કર્મનો સંયોગી છે. હવે કર્મનો સંયોગી અનાદિથી છે, એટલે કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે ઓલું અજ્ઞાન પણ છે તો રાગદ્વેષ થયા કરશે. એટલે આ પરંપરા જન્મો જન્મની અનંત કાળ સુધી ચાલી આવે છે ને થશે જ. ક્યારે એને મટે, ક્યારે એનું બ્રેક તૂટે, ક્યારે? જીવ જ્યારે અજ્ઞાન ટાળે ત્યારે. જીવનું અજ્ઞાન ટળે એટલે કે ચોથું ગુણ સ્થાનક આપણે કીધું કે અજ્ઞાનને જૈન દર્શનમાં કયું ટાળવાનું? સંકિત. જ્યારે જીવને સમ્યક દર્શન થાય એટલે એક જબરદસ્ત ઘટના બને, અનંતના પરિભ્રમણમાં સીધો ઝટકો લાગી ગયો. એને પોતાના સ્વરૂપનું ભાન થતા એ પર સાથે એકતા બુદ્ધિ હવે કરતો. હવે કર્મ ઉદયમાં આવે છે તો પણ જે ઉદયમાં આવ્યું છે જે છે તેનાથી હું મારું સ્વરૂપ ભિન્ન છે. રોગ ઉદયમાં આવે તો રોગથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે. સંપત્તિ ઉદયમાં આવે તો એનાથી પણ હું ભિન્ન, અને વિપત્તિ ઉદયમાં આવે તો પણ ભિન્ન. આ બધું જ્ઞાનનું પરિણામ છે, સમકિતનું પરિણામ છે, સમ્યક દર્શનનું પરિણામ છે. નહીં તો એ કર્મનો ઉદય એને અસર કરે, કર્મથી પ્રભાવી. કરતા ભોગતા કર્મનો વર્તે જાય, વૃત્તિ વહે એની જ ભાવમાં થયો અકર્તા. આ કર્તાને ભોગતા પણ ક્યાં સુધી ચાલુ છે? વિભાવમાં છે ત્યાં સુધી. અને વિભાવ ક્યાં સુધી છે? અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન છે ખ્યાલ આવે છે? બેઝિક આખી આ નવ તત્વો પાયાની વાત ચાલે છે, બાકી તો બધો વિસ્તાર છે. આ પરંપરા ચાલુ જ છે, એમાં કંઈ ફેરફાર ન થાય. જીવ અજ્ઞાની છે, બેઝિક જીવ અજ્ઞાન અને સંયોગી છે. જીવ અજ્ઞાની છે અને સંયોગી છે. તેનો સંયોગી છે કર્મનો સંયોગી છે. હવે કર્મનો સંયોગી છે તો કર્મ ઉદયમાં આવ્યા વિના, અને કર્મ ઉદયમાં આવે તો કયા ભાવો થાય? વિભાવના, રાગદ્વેષના જ થવાના. અને આ અજ્ઞાન હોવાને કારણે એની સાથે જોડાય છે, અને એ જોડાવાને કારણે ફરી શું થશે? જે કર્મ ઉદયમાં આવ્યા એ જાય છે તો ખરા, એ તો વયા જાય છે, પણ પરંપરા ચાલુ રહે છે. કર્મ કોઈ નિત્ય નથી, જીવ નિત્ય છે, કર્મ નિત્ય નથી. એટલે કર્મ તો ઉદયમાં આવીને જવા જ માંડે છે, એ ક્યાંય રહેતા નથી. પણ થાય છે એવું કે જીવનું અજ્ઞાન ચાલુ છે, એટલે નવા કર્મો ફરી પાછા એક કર્મ નવા બાંધે છે. કેમ કે જીવનું અજ્ઞાન હોવાને કારણે એ રાગદ્વેષ કરે છે. જીવ રાગદ્વેષ કરે છે તો નવા કર્મો બંધાય છે. એ કર્મ ઉદયમાં આવશે ત્યારે પાછું પરિણામ જીવનું અજ્ઞાન તો ચાલુ જ છે. અજ્ઞાન તો ચાલુ જ છે એટલે થશે શું? નવા કર્મ બંધાશે. આમ પ્રવાહથી જીવ કર્મથી બંધાયેલો છે. કોઈ એક કર્મ સરસ 511માં કહે છે કે ભાઈ ગમે તેવું કર્મ હોય, 70 કોડાકોડી તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. તો સાહેબ 70 કોડાકોડી પૂરું થાય પછી તો છૂટકો થાય ને આપણો? તો એમાં લખ્યું છે કે એ 70 પૂરું થવા આવે ત્યારે પેલા બીજું 70 બાંધે, બીજું કોડાકોડી બાંધે, અને ત્રીજું પૂરું થવા આવે તો ચોથું બાંધે. આ પ્રવાહ ચાલે, પ્રવાહથી જીવ, પ્રવાહથી કર્મના ઉત્પાદક છે, પ્રવાહથી એને કારણે બંધાયેલો છે. અને આ પ્રવાહ ક્યાં સુધી ચાલે? કોણ કાપે જવાબદારી? કોની? કર્મની કે જીવની?
જીવની.
તો મુક્તિ માટે જવાબદારી કોની? એટલે એનું અજ્ઞાન ટળે, જ્ઞાન વિના ન ટળે. અજ્ઞાન જ્ઞાન વિના ન ટળે. અને જ્ઞાન પ્રાપ્તિ માટેનું એને જ્યારે આવું નિમિત્ત પ્રાપ્ત થાય, જીવને સંઘની પણ મળે, વિચાર દશા આવે, સતયોગ થાય, સત્સંગનો નિમિત્ત થાય, સત્પુરુષનો નિમિત્ત થાય, કોઈ પણ નિમિત્ત બને, તે સમયે એ નિમિત્ત એનામાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. વિભાવ ઉત્પન્ન નથી કરતો, પણ સ્વભાવ જાગૃત કરે છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ શું કરે છે? અપૂર્વ સ્વભાવને સુસુપ્ત. આ સુસુપ્ત છે અનાદિકાળથી, મૂળથી જ એને પેલા જાગૃત કરે છે, પડતી વૃત્તિને. એટલે વારંવાર કર્મના ઉદયમાં વૃત્તિ પડતી થાય છે તો એને જરા જરા, દરેક વખતે સંધ્યા પછી કર્મનો ઉદય આવે તો જેટલો પેલું ગાંડ પણ હતું એટલું પછી રહેતું ઓછું થતું જાય ને, સ્થિર રાખે છે. અને અપૂર્વ સ્વભાવને દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ અને એનું કાળ આમ ચાલ્યા જ કરે છે જેટલા કાળ સુધી, અને છેલ્લે સ્વસ્વરૂપ એક એવો સમય આવે છે કે જેમાં એને પોતાના સ્વરૂપની પ્રતીતિ, સ્વસ્વરૂપ પ્રતીતિ. પછી તો ક્રમ ઉલટો ચાલ્યો, ઓલો બંધાવવાનો ચાલતો હતો, હવે છૂટવાનો ચાલ્યો. અપ્રમત્ત સંયમ આપો, સ્વસ્વરૂપ પ્રતીતિ માટે અપ્રમત્ત સંયમ એવો જાગૃત છે કે હવે કોઈ પણ નિમિત્ત એને બાંધી શકતું, કોઈ પણ ઉદય એને બાંધી શકતો, કેમ કે એ એનાથી પરછું પરછું. સંસાર બધા પદાર્થોથી એનું સમ્યકત્વ એટલું બધું દ્રઢ છે, એટલું જાગૃત છે, એ ક્ષાયિક ભાવને પામે. ઉપશમ ભાવ એ ટેમ્પરરી, ક્ષયોપશમિક ભાવ અડધું પડધું, પણ ક્ષાયિક ભાવ પૂર્ણ રીતે. હવે એને કોઈ ચલિત ન કરી શકે, કોઈ અજાગૃત ન કરી શકે. તો એને નિર્વિકલ્પ સ્વભાવના નિર્વિકલ્પ, ગમે તે સ્થિતિ થાય છે એમાં એક પણ વિકલ્પ જાગતો નથી કે આ મારું સ્વરૂપ છે, મારા સુખનું કારણ છે, મારા હિતનું કારણ છે, મને કલ્યાણકારી છે, બહુ સરસ છે. ના, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ થયો, પૂર્ણ વિતરાગ. એને જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે નથી રાગ કે નથી આ વિતરાગતા. ત્યાં સુધી રાગ દ્વેષ અલ્પ અધિક અલ્પ અધિક ન્યૂનાધિક ચાલ્યા કરે છે, જેવી જીવની દશા, જેવી જ્ઞાનની તારતમ્યતા એ પ્રમાણે ચાલે છે. પણ એ નિર્વિકલ્પ, અને છેલ્લે તો અયોગી સ્વભાવ, એ પોતાના મન વચન કાયાના યોગથી પણ મુક્ત. આ આખો ક્રમ આમ જુઓ તો મંગળાચરણમાં આવી ગયો. સુસુપ્તથી શરૂ થયું કાંતિભાઈ, અને અયોગી સુધી પહોંચ્યો, પૂર્ણ સિદ્ધ સ્વરૂપ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. આ બધા અન્યો અન્ય સંબંધો છે, અને અન્યો અન્ય સંબંધમાં કર્મ પોતાનો સ્વભાવ છોડતું નથી.
કર્મ પણ
કર્મ ઉદયમાં આવે એટલે રાગદ્વેષ કરાવે, કર્મ ઉદયમાં આવે એટલે રાગદ્વેષ. જીવે પોતાનો સ્વભાવ પકડવો કે નહીં એ નક્કી કરવાનું. વાત અત્યારે એ છે કે જીવ પોતાના સ્વભાવને છોડી દીધો છે, કર્મ તો જે કરવું હોય એ જ કરે, કેમ કે જડ છે. ફેરફારની શક્યતા ક્યાં છે? એટલે એને જો એનું અજ્ઞાન લક્ષમાં આવે, એનું મિથ્યાત્વ ધ્યાનમાં આવે, તો આ એની પહેલી દ્રષ્ટિ એને કહેવાય છે પેલું ગુણસ્થાનક મિથ્યાત્વ. ગાઢ મિથ્યાત્વ નહીં, ગુઢ મિથ્યાત્વ નહીં. પેલું કે આ વાત છે એ બરોબર મારા સ્વભાવને અનુકૂળ નથી, આનાથી કંઈક આત્મા નામનું જુદું તત્વ, સુખ નામનું જુદું તત્વ છે. એને અજ્ઞાનમાં પણ આ પ્રતીતિ થઈ, મોક્ષની મૈત્રી થઈ, એટલે પહેલી દ્રષ્ટિ કઈ? મિત્ર. એને મિત્રતા થઈ કે આ સિવાય કોઈ તત્વ છે, મોક્ષ છે એ મળવો જોઈએ, કાંઈ ખબર નથી બીજી. તો પરિણામ જે કાંઈ થાય, બદલ જે કાંઈ થાય, ફેરફાર જે કાંઈ થાય, એની શરૂઆત કોણે કરવાની છે? માટે કહ્યું કે તું નિમિત્ત ઉપર દ્રષ્ટિ દેવા અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ દે, એ આખા આત્મિક પુરુષાર્થનું કેન્દ્ર. અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવા માટે હું કોણ છું, બસ આ વિશે સતત વિચારણા કર. જેટલી વાર વિચાર કરીશ એટલી વાર તારો વિચાર જો સાચી દિશામાં વિચારણા હશે તો પૂર્ણતા તરફ જશે, અને ખોટી દિશામાં હશે તો ગરબડ તરફ જશે. હું કોણ છું તો એની અંદર કાકો છું, મામો છું, પૈસાદાર છું, અમલદાર છું, આવો છું, તેવો છું, આ બધી ખોટી દિશા, ગરબડ ચાલુ ને ચાલુ છે. જેથી એમ થશે કે સર્વથી ભિન્ન છું, એટલું જ નહીં પણ અસંતો, આ કોઈની જરૂર નથી, આ તે જ દુઃખ છે. ખ્યાલ આવ્યો? અસંતા છે, એ જ દુઃખ છે. બરોબર. પછી વચ્ચે ઉપશમ ને ક્ષયોપશમ એ કેવી વસ્તુ છે? ઉપશમ અને ક્ષયોપશમ ક્યારેક એને થાય છે એટલે પોતે નાના મોટા નિમિત્ત ઉપર પાર કરી જાય છે, ત્યારે વિભાવમાં રહેતો નથી પણ સ્વભાવમાં રહે છે. આ કહે છે કે જીવ ખમી જાય એને આપણે કે ખમજો, બધું સહન કરજો. તિતિક્ષા છે, તપ કરે છે, સહનશીલતા છે, ત્યારે શું છે, ઉદય તો છે જ, નિમિત્ત તો છે જ, પણ વિભાવના પરિણામ કરતો નથી. નિમિત્ત તો વિભાવનું પરિણામ જ આપે છે પણ એ કરતો, એટલી એની પાત્રતા. તો જેટલા પ્રમાણમાં જીવની પાત્રતા, યોગ્યતા, ક્ષમતા, શક્તિ, સત્તા જાગૃત થાય છે તેટલા પ્રમાણમાં જીવ વિભાવના પરિણામથી હળવો થાય છે. એને ઉપશમ કહે છે, ક્ષયોપશમ કહે છે, અને સાવ અસર ન કરે તો ક્ષય કહે છે. આ અન્યોન્ય સંબંધ છે. કોનો? જીવ અને કર્મ. એમાં જળ અને ચેતન છે ને, એમાં જળમાંથી બધું ખેંચી દીધું, માત્ર પૂતગલ ઉપર અને કાર્મણ વર્ગના એટલે કર્મ ઉપર આવીને.
બરાબર.
તો કર્મ અને જીવનો સંબંધ એવો છે કે કર્મ તને વિભાવ કર્યા વિના રહેશે નહીં, અને તારો સ્વભાવ એવો છે કે નિમિત્ત થયું એટલે તું પાછો વિભાવ કર્યા વિના રહીશ, કર્મ બાંધ્યા વિના રહીશ. તને ખબર છે કે કર્મ તને આ રીતે વિભાવનું જ નિમિત્ત છે, વિભાવ ઉત્પન્ન કરાવશે, કર્મ ઉદયમાં આવશે એટલો સમય સ્વરૂપથી વિચલિત થશે, છતાં તું કર્મ બાંધ્યા વિના રહેતો. આને કહેવાય દીવો લઈને હાથે કરીને ઝેર કૃપડો દેવો, કે આ ઝેર કા પીએ છે? જાગૃતિ જોઈએ ને.
છેલ્લી જે ચાર દિશી છે આમાં, કે જે વખતે ભાવ કર્મને કરે છે ત્યારે કરતા ભાવ છે, અને જે વખતે કર્મ ભાવને કરે છે તે વખતે કર્મ કરતા છે. જે આપણે છેલ્લું હમણાં સમજાયું એ જ વસ્તુ છે.
પણ એમાં તમને શંકા ક્યાં આવી, શું આવી?
એટલે આમાં કહેવા માંગે,
એ જે કહેવા માંગે તમે એમાં સમજાશો, તમે એ જે કહેવા માંગે છે તમે એમાં શું પકડો? ના, પ્રશ્ન શું થયો એટલે જે બીજી સમજ હોય તો બીજી સમજ આપણે કરી.
કર્મ કેવી રીતે કરતા થઈ શકે? કર્મ તો જળ છે.
હા, કર્મ કેવી રીતે કરતા થયું? તો જીવના વિભાવનું કારણ કોણ થયું?
કર્મ.
તો વ્યવહારથી જીવને જે કંઈ વિભાવ થયો એનો કર્તા કોણ થયો? કર્મ થયો ને.
જીવનો ભાવ
ના ના, એનો એને જીવનો ભાવમાં રાગદ્વેષ થયા એનો કર્તા કોણ? પેલા અહીંયા સમજવાનું છે, વ્યવહાર નહીં થઈ કે ભાઈ જીવનું કર્મનું આ આવ્યું એટલે જીવને રાગદ્વેષ નો કરતા થયો કર્મ ક્યાં?
હું કર્મ કરતા થયો પણ જીવે રાગદ્વેષ કર્યા ત્યારે,
અને તે સમયે જો સમજે બરોબર, પછી એ તમને નિશ્ચય નહીં માં જાય. પેલા જીવને આ જીવની અંદર આ કર્મનો ઉદય આવ્યો એટલે જીવને રાગદ્વેષ થયા. તો સાદી સમજશું, શું કામ હું મેં રાગદ્વેષ કર્યા, મેં ક્રોધ શું કામ કર્યો?
એટલે
આ સ્થિતિ બની, આ પ્રસંગ બન્યો, એનો ઉદય આવ્યો તો જીવે ક્રોધ કર્યો, વિભાવ કર્યો, રાગદ્વેષ કર્યો, એનો કરતા. હવે કર્મનો કરતા કરે ત્યારે ભાવ એનો કરતા છે. કર્મ બાંધ્યું, નવું કર્મ બંધાણું, એનો કરતા કોણ? જીવ. કર્મ બંધાયું એનો કરતા જીવ, અને ભાવ થયો વિભાવ થયો એનો કરતા કર્મ. કર્મના ઉદયથી રાગદ્વેષ થયા, રાગદ્વેષના ઉદયથી કર્મ થયા. આમ એકબીજાનો કરતા છે. આ અન્યોના સંબંધમાં કે કર્મનો કરતા જીવ છે અને જીવના ભાવનો કરતા કર્મ છે. તો અહીંયા એ વાત મૂકી છે કે આવું જ્યાં સુધી આ સ્થિતિ છે ત્યાં સુધી બંને એકબીજાના કરતા છે.
મૂળમાં તો જીવ જ કર્મનું કરતા કેવી રીતે આમ મૂળમાં જાય તો કર્મ તો જળ છે, એ તો કરતા થઈ જ ન શકે ને, એમ મારું કહેવાય.
તારું કહેવાનું સાવ સાચું છે પણ સમજણ નથી સાચી.
એટલે આમાં ખોટું હું થઈ ગયો
ના? ખોટું આ છે કે એ વ્યવહારથી જ્યાં સુધી પેલી સ્થિતિ નથી થઈ, જીવ જ હજી એનો સ્વભાવ નથી જાણતો, ત્યાં સુધી કર્મનો કરતા કોણ? જીવ. અને એટલે વિભાવ, અને વિભાવનો કરતા કોણ? કર્મ.
નવા કર્મો બાંધી
એ કરે એટલે ત્યારે એ જીવ જેટલું કરતાપણું હોય એટલો કર્મ બાંધે, કરતાપણું ન હોય તો બંને નહીં. એટલે જ્ઞાન
બીજું સેન્ટર જે કીધું ને કે રાગદ્વેષ નો કરતા કર્મ,
હા
ઈ કેવી રીતે ઈ બેસતો નથી?
હા કર્મ ના ઉદય થી જીવને રાગદ્વેષ થાય કે નહીં તો જીવને રાગદ્વેષ પછી પેલા આ નથી પકડો
પેલું સેન્ટેન્સ તો બેસી ગયું બરોબર,
પણ બીજું નથી બેસતું.
બીજું
કે જીવને રાગદ્વેષ છે એ કર્મ કરાવે છે.
જીવને રાગદ્વેષ છે એ કર્મ કરાવે છે.
શું કામ કરાવે છે? અજ્ઞાન દશા હોવાને કારણે જીવને અજ્ઞાન દશા હોવાને કારણે કર્મ નો ઉદય થાય એટલે તરત જ જેવી રચના થાય એ પ્રમાણે જીવ તદાકાર થાય, તદરૂપ થઈ જાય, એનાથી એને અભિન્નતા થઈ જાય, એ જુદાપણું ન રાખે અને તરત જ રાગદ્વેષ જેવું નિમિત્ત પાણીને જેવા રંગની બોટલમાં નાખો એવો એનો રંગ થઈ જાય. એટલે ઉદાહરણ આપે છે કે સ્ફટિક પાસે જેવો પદાર્થ મૂકો એવો સ્ફટિકનો કલર થઈ જાય. સ્ફટિકને કોઈ નથી પણ સ્ફટિકનું તો ત્યારે શુદ્ધ સ્વરૂપ છે, આ તો અજ્ઞાની સ્વરૂપ છે જીવનું, અજ્ઞાની. એટલે કર્મનો ઉદય થયો એટલે તરત જ પ્રભાવિત થાય. એટલે આપણને આત્મસિદ્ધિની ગાથા બરોબર પકડાતી નથી. એનો મતલબ કે કરતા ભોગતા કર્મનો
વિભાવ વર્તે,
વિભાવ જ્યાં છે વિભાવ વર્તે છે તો જ કર્મનો કરતા થાય છે. કર્મ નો ઉદય એ નિમિત્ત બધા જીવને, જીવને આપણે જીવનમાં દિવસમાં ઉઠી ત્યારથી રાત સુધીમાં કેટલા નિમિત્ત બને છે?
નિમિત્ત હાજર જ હોય,
હાજર જ હોય છે. એ કર્મ નો ઉદય ટૂંકમાં, પણ એ નિમિત્ત રૂપે કહેવાય કે નહીં એ પછી નક્કી કરવું. હજી એ નથી પકડાતું.
એટલે રૂપી કે અરૂપી એ પ્રશ્ન મને થાય.
અરૂપી જોઈ ને
અરૂપી ને,
પણ સમજો
એટલે જડ તો
હજી એક સિદ્ધાંત કે નિમિત્ત ક્યારે કહેવાય? ઉપાદાન ઉપર અસર કરે તો ન કરે તો એક કર્મ નો ઉદય આવ્યો કઈ અસર ન થઈ તો એ નિમિત્ત નથી. એ નહીં ઉદય બીજા આવ્યો હોય તો એને તરત જ હવે આગળ વધી આપણે.
એક મિનિટ, એ છેલ્લું રાગદ્વેષ જીવ કરે છે પણ જો પોતાના સ્વભાવમાં રહીએ તો કર્મ કરતા ન થાય ને.
હવે કર્મ નિમિત્ત થઈ શકતું નથી. કર્મ કયા જીવને નિમિત્ત થઈ શકે?
અજ્ઞાની જીવ,
અજ્ઞાની જીવને રાગદ્વેષ કરવામાં નિમિત્ત થાય. જ્ઞાની જીવને કર્મ રાગદ્વેષ કરવામાં કર્મનો ઉદય એને નિમિત્ત રૂપે થઈ શકતો.
એટલે કર્મ
એટલે વિષમ આપણે રાખ્યું છે. વિષમ નિમિત્તોમાં પણ જે સ્થિર રહે છે એને આપણે ભગવાનને કહ્યું છે ભગવાન રૂપ પુરુષને નમસ્કાર. શું નિમિત્ત વિષમ નિમિત્તો છે એને છતાં એ તો સ્થિર છે. આગળ વધશો કેમ કે આપણું લેવલ આવી ગયું
અહીંથી આગળ જાતો.
નિમિત્ત જ છે ઉત્કૃષ્ટ નિમિત્ત.
એટલે જ્યાં જો આ જીવની આ પ્રકારે અન્યોન્ય સંબંધ છે તો જેમ કર્મબંધ માટે એ કારણ છે એમ મુક્તિ માટેનું પણ એ જ કારણ છે. પોતે ને નિમિત્ત રૂપે એવા ઉત્કૃષ્ટ નિમિત્ત બને મળે છે અને ઉપાદાન સામે જાગૃત છે. અહીંયા ઉપાદાન અજાગૃત છે અને નિમિત્ત મળે છે. આ અત્યંત તફાવત છે એને આપણે જ્ઞાન અજ્ઞાન કહીએ.
તીર્થંકરનું નિમિત્ત ઉપાદાન જાગૃત હતું ગૌતમનું, તો એ નિમિત્ત એને કાર્યકારી થાય, ગોસાડાને નથી. આગળ વ્યવહાર દ્રષ્ટિએ કરતા કોને મારો છે? અહીંયા કઈ વાત આપણને સમજાવી?
વ્યવહાર દ્રષ્ટિએ કરતા જીવ
ખરેખર તો કર્મનો કરતા રાગ દ્વેષ આદિ, અને રાગ દ્વેષ એ જીવનો સ્વભાવ
નથી.
છતાં જેમ સૈનિકનું યુદ્ધ જીતે તો કોણે કહેવાય? રાજા. એમ એ જે કાંઈ ભલે નથી પણ વિભાવો થાય છે કેના થકી? માટે કર્મનો કરતા. પણ ભાઈ રાગદ્વેષે કર્યું, અને રાગદ્વેષ ક્યાં એના હતા? તો આવું તર્કમાં જયારે ચાલ્યા જાય ને, બધું વધારે વિચાર થાય ને તમારી જેમ, ત્યારે ગોટે જડે ઊંધો હાલે, પછી ક્યારે નીકળે નહીં એમાં. કે ભાઈ બરોબર છે, રાગદ્વેષ જ કર્મના કરતા છે, પણ રાગદ્વેષ કોના? અહીંયા સમજાવે કે સૈન્યએ યુદ્ધનો વિજય કર્યો, પણ સૈન્ય કોનું? રાજાનું. તો પછી વિજય કોનો કહેવાય? રાજાનો કહેવાય. એમ રાગદ્વેષના વિભાવોએ કર્મ બાંધ્યા. હવે એને કોને કહેવાય? એનો કરતા કોણ નક્કી કરવો? તો આપણે એમ કહીએ કે કર્મનો કરતા હું નથી, રાગદ્વેષ છે. હવે રાગદ્વેષને ગોતવા ક્યાં જવા? પછી તો પતી ગયું, રાગદ્વેષ ઉપર ગયો એટલે એ અનેક વિભાવોની તે અનંત છે. હવે એમાં ક્યાં કયા ભાવે, કયો વિભાવે, કયું કર્મ બાંધ્યું, અને હવે એને બાંધ્યું છે વગેરે, તો જીવ પુરુષાર્થમાં પાછો પડી જાય, કરી ન શકે. જ્યારે એમ છે કે જે કંઈ વિભાવ હશે એ બધા પોતાના છે, એ રાગદ્વેષ એ જીવની અજ્ઞાનજન્ય સંતતિ છે, અનઓરસ સંતાન કહે છે, ઇનલેજિટિમેટ ચાઇલ્ડ. તો ત્યાં એ વસ્તુ વ્યવહારથી કર્મનો કરતા જીવ છે. કર્મનો કરતા કોણ? અને આ ચર્ચામાં પડે એટલે ગમે ત્યારે જો તત્વના ઉપર જ્યારે ચાલે ત્યારે તત્વમાં નિશ્ચય નહીં તે વાત જુદી આવશે, નિશ્ચિત છે. પણ અત્યારે જ્યારે જે સમજવું હોય ત્યારે તો આપણી ભૂમિકા તે સમજની હોય, એને સ્યાદવાદ કહેવાય છે. નહીં થી ન જોવાય, નહીં છે એકાંત છે, પણ અહીંયા અત્યારે જે વસ્તુ ચાલે છે એને સ્યાદવાદથી કે અપેક્ષા શું છે અત્યારે જોવાની, કે ભાઈ કરતા કોણ છે, એ કરતા સમજવો છે. તો ભાઈ વ્યવહારથી આ કરતા જીવ જ છે, કેમ કે મારે મોક્ષનો પણ પુરુષાર્થ વ્યવહારથી કરવો છે ને, નિશ્ચયથી તો મોક્ષ છે જ મારો, અને હું તો મુક્ત જ છું. એટલે વાત પૂરી થઈ ગઈ? હું તો સિદ્ધ જ છું, હું તો મુક્ત જ છું. બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણીમાં પછી એ રવાડે ચડી જાય કે બંધ છે જ નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. તો તમે આ શું લઈને બેઠા છો? કર્મ જીવને બાંધે છે આંતે, હું માનતો જ નથી. તો તમે આત્માને સમજ્યા નથી, તમે જીવને સમજ્યા નથી, એને બંધ મોક્ષ છે જ નહીં, આ બધી તારી કલ્પના છે. લ્યો આવી લો, ફૂદેડી ફરીને ચકલીને ફેડકો મોટો, હવે કોઈ દી એ નીચે નહીં આવે. સમજ જ નહીં, સ્યાદવાદ નહીં. ત્યાં જ વાતની સમજની અંદર જૈન દર્શન દરેક તત્વનું સ્વરૂપ નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે થાય, દ્રવ્યથી અને પર્યાયથી. અહીંયા દ્રવ્ય શુદ્ધ છે પણ તારી પર્યાય અશુદ્ધ છે. દ્રવ્યથી તું શુદ્ધ ચૈતન્ય છો પણ પર્યાયથી રાગી દ્વેષી છો. તારી પર્યાય એ કર્મનું ઉત્પન્ન કરવાનું કારણ બને છે. એ પર્યાય જો શુદ્ધ હોય, જ્ઞાન થયા પછી પર્યાય શુદ્ધ થાય, કેમ કે જ્ઞાન શુદ્ધની પર્યાય શુદ્ધ થાય. પણ ઉદયમાં અજ્ઞાન આવ્યું છે, પૂર્વકર્મ, તો એની અજ્ઞાન છે. તો તે સમયે જો તારી શુદ્ધ જ્ઞાનની પર્યાય નહીં હોય તો તને કર્મબંધ ફરીથી થશે. એમ સમજીને ત્યાગવાદની અપેક્ષાએ વસ્તુ તત્વનો નિર્ણય કરે તો પુરુષાર્થની સાચી દિશા પ્રાપ્ત થાય. કે મારે શું કરવાનું છે, કે ભાઈ મારે આ જે કંઈ વ્યવહારથી હું એનો કરતા છું પણ એ મારા અજ્ઞાનને કારણે છે. હવે હું જાણું છું, ભલે કર્મનો ઉદય આવ્યો પરંતુ તે ઉદયના ભાવોથી હું મુક્ત છું અથવા દૂર છું, ભિન્ન છું. આ ભિન્નતાનો ભાવ કરે તો સ્વરૂપની સાથે એકતા કરવાથી, એની સાથે એકરૂપ ન થાય તો નવા કર્મબંધની પરંપરા ચાલુ ન રહી શકે. તો વ્યવહારથી કર્મનો કરતા બરોબર છે. આગળ તાત્વિક દ્રષ્ટિ. આટલું જ બંધ પકડાશે. આપણે ઓપ્શન માં કાઢી નાખો. બોલો બેન પ્રતિભાબે, વાંચી લીધું. શું કહ્યું પ્રીતિબેન? એ દ્રવ્યાનું યોગનો વિષય છે, આપણો અભ્યાસ ન હોય એટલે આપણને ખ્યાલ ના હોય શરીર કેટલી પ્રકારના એમાં આવ્યા. પાંચ પ્રકાર પછી પેલા શરીર કેટલી પ્રકારના છે એ વાત ચાલે. શરીર પાંચ પ્રકારના, એટલે આપણને જે સામાન્ય ખ્યાલ એક શરીર, પણ એક શરીર આ એક જ શરીર છે એવું નથી. પાંચ પ્રકારના છે પણ આપણી પાસે પાંચેય પ્રકારના છે એવું નથી. આપણી પાસે સર્વ જીવને એક કારમણ શરીર, તેજસ શરીર, અને પછી આ ઔદારિક શરીર. કોઈને વૈક્રિય શરીર હોય અને કોઈને આહારક શરીર, એ બે શરીર બધી જુદી પ્રકારના. પણ આપણે હવે એ બધામાં ભેદ ભાંગા અને પ્રકારમાં ન પડીએ તો ટૂંકમાં પેલું શરીર કીધું. શરીર છે એ પૂદગલથી, પૂદગલના કર્મથી ઉત્પન્ન થયેલ વિકાર છે. આ પાંચમાંથી કોઈ પણ શરીર એ શું છે? પૂદગલના કર્મથી ઉત્પન્ન થયેલ. એટલે શરીર એ શેનું સ્વરૂપ છે? કર્મ. તો શરીર તે હું
નહીં.
શું કામ? કર્મનો ઉદય છે. શરીર છે એ કર્મનો ઉદય છે. બસ આ જો સમજણ અગાઉ આવી ગઈ હોય તો હવે શરીર સાથે એકતા બુદ્ધિ, કારણ કે જો શરીર સાથે એકતા બુદ્ધિ થશે તો પાછી કર્મની પરંપરા ચાલુ છે. તો મૂળ અહીંયાથી વાત મૂકી દીધી બહુ સરસ રીતે કે તારે તાત્વિક સમજવું છે. તો તાત્વિક આ છે કે શરીર છે એ પૂદગલના વિકાર છે, તે ચૈતન્યરૂપ નથી. જળ પૂતગલ છે. હવે આખી આપણી ઓળખ આપણને શરીર સિવાય કંઈ કરી, શરીર સિવાય કંઈ ઓળખ કરી આપણને આપણી? હવે કે છે એ તો તું છો જ નહીં, ના સ્વભાવ તો નથી, સ્વભાવનું તો એનું મૂળ સ્થિતિ પરમાણુ. આ સંઘર્ષની રચના થઈ છે એ વિકાર, વિકાર છે એટલે નાશ થઈ જાય છે, મૂળ તત્વનો નાશ ન થાય. એનો સ્વભાવ ને વિકારમાં એ રીતે વિચાર કરવાનો છે કે આ એની સ્થિતિ રચના રૂપે છે, મૂળ સ્વરૂપે નથી, સ્કંધના રૂપમાં છે, મૂળ સ્વરૂપે નથી. એ એના સ્વભાવથી છૂટું પડી જશે તો જો એનો સ્વભાવ હોય, વિકાર ન હોય તો તે કાયમ રહે, પણ કાયમ રહી શકતું નથી. જેમ આત્માના સ્વભાવ છે એ કાયમ રહે, એમાં કાંઈ કોઈ ફેરફાર રચનામાં ન થાય, એમ પૂતગળની અંદર આ બધી પ્રકારની જે શરીરની રચના છે એ પૂતગળના વિકાર છે. પૂતગળ પોતાના સ્વરૂપમાં નથી, પોતાનું સ્વરૂપ તો ભેગું થયું ને વિખરાઈ જાય. વિસરસા પરિણામ નથી, સહજ રીતે જેમ રેતી ભેગી થઈને ચકરી થઈ ગઈ એમ શરીર નથી થયું. પૂતગળના વિકારથી જીવના વિભાવ ભાવનું નિમિત્ત પામીને આ કર્મની થયેલી રચના છે. સહજ પરિણામ નથી કર્મનું, સ્વાભાવિક પરિણામ નથી પૂતગળનું. પૂતગળનું સ્વાભાવિક પરિણામ આ જગતની અંદર જે કાંઈ આપણે કુદરતી વસ્તુ જોઈએ છીએ એ એના પૂતગળનું સ્વાભાવિક પરિણામ. ક્યાંક ખાડો છે, ક્યાંક ટેકરો છે, ક્યાંક ખેડ છે, ક્યાંક પહાડ છે, આ ક્યાંક કોઈ પ્રકારની જુદી જુદી અવસ્થાઓ જોવા મળી છે, તો એ બધી એમની સ્વભાવ, એમાં એનો કોઈ કરતા નથી. પણ મકાન છે એનો કોઈ કરતા છે? 150 ફૂટ 150 માળનું મકાન છે એનો કોઈ કરતા છે? પણ હિમાલયનો
કુદરતી
એનું સ્વાભાવિક બનો એ મળશે, ભેગા થશે, વિખરાશે. એને આપણે કહીએ કે સત્યનો જે પહાડ આવડો હતો ને હવે આવડો થઈ ગયો, તો એનું સ્વાભાવિક પણ વિસરસા પરિણામ છે. પણ અત્યારે દુબઈની અંદર આવી ઇમારત ઊભી કરી તો એનું વિકાર છે. કોના નિમિત્તે થયું છે? કોઈને કોઈ પ્રકારના જીવના નિમિત્ત. એમ શરીરની રચના એ પૂતગળનું સ્વાભાવિક નથી કે ગમે ત્યાં શરીર ઊભા ન થાય. નિમિત્ત નહીં, ભૂકંપ નિમિત્ત બન્યું ને, એના જે થયું પરિણામ એ તો પોતાનું સ્વાભાવિક જ થયું. પણ ભૂકંપ કોઈ ચેતન તત્વ નથી, નિમિત્ત નહીં, પણ એના વિસરસા પરિણામમાં તો સ્કંધની અંદર થતા ફેરફારો, અકારણ થતા હોય ફેરફારો, અને એની અંદરના ફેરફારો જુદા, તળની અંદર કે કોઈ પ્રકારનું દબાણ આવ્યું, દબાણને કારણે એ જે થયું, કોઈ વાયુનો દબાયો હોય, પૃથ્વી તત્વનું આવ્યું, વાયુ તત્વનું આવ્યું, અગ્નિ તત્વનું આવ્યું, કોઈ એકદમ બહારની ગરમીને કારણે આવે, એ બધા પણ પૂતગળોમાં એ થતા ફેરફારો થાય છે. પણ શરીર સ્વાભાવિક ન બને પૂતગળનું, ક્યાંય વિકાર છે. જીવના નિમિત્તથી શરીર બની શકે, નિતર ન બને. તો એ અહીંયા તે ચૈતન્ય રૂપ નથી પણ જળ પૂતગળો છે. આ તે એવી રીતે બીજું કહ્યું છે કે શરીરનું સંઘેણ, સંઘેણ એટલે શરીરનું બંધારણ. હવે એ બંધારણ છે એ પણ પૂતગળ રૂપ છે, એટલે કોઈ એકદમ સખત, કોઈ મસલ્સ છે, કોઈને એકદમ તાકાતવાન છે, કોઈ નબળા છે, કોઈના હાડકા પોલા છે, કોઈનું કાંઈ છે, આ તો અનંત પ્રકાર છે. હવે તો એ બધું જે છે એ બધું શરીરનું બંધારણ છે. પશુઓના શરીરના બંધારણ, તિરંચના શરીરના બંધારણ, મનુષ્ય શરીરના બંધારણ, જુદા જુદા પ્રદેશના શરીરોના બંધારણ, આ બધું શું છે? પૂતગળની રચના છે. પૂતગળના બધા
વિભાવ જીવના વિભાવને કારણે જીવ
એ પછી થયું, પેલા એક સમજી લેવું કે પૂતગળનું છે આ બધું,
આ બધી પૂતગળની માયા.
તો મારું શરીર સારું છે કે ખરાબ છે એ શું છે? એમાં હું બુદ્ધિ ન થવી જોઈએ, આ શું સમજવાનું છે? એથી આગળ વધશો નહીં. સમજવાનું એ છે કે શરીરનું બંધારણ હવે આપણે બંધારણમાં કેટલા અટવાઈ જઈએ છીએ? વજન થયું, આ થયું, તે થયું, આ નબી નબળું પડ્યું, આનું આમ છે તેમ છે, શરીરના દુખાવાથી, હાંદાનાથી, આ બધું બંધારણના ફેરફાર છે. એ શું છે બધું? એ ફેરફાર તેમાં છે, પૂતગલમાં થતા ફેરફારો છે, પૂતગલની રચના છે. એ જળ પૂતગલો છે, એમાં શું ક્યાંય? એ બસ એ હું જ હું છું એમ. એની સાથે એટલી બધી એકતા બોલી અહીંયા તાત્વિક દ્રષ્ટિ આપે છે કે ભાઈ આ શરીરનું બંધારણ તે તું નથી, પેલા શરીર તે તું નથી, હવે શરીરનું બંધારણ તે તું નથી. વાત પકડાય છે?
અંદરનું બધું તે તું નથી.
અરે શરીર હું નથી ને છતાં અંદરથી જોડાયેલો રહીએ. અજ્ઞાનના પ્રકાર ઘણા છે પ્રભુ, બરોબર છે. બીજી વાત આપણે ટૂંકી સમજો, હવે આમાં લાંબુ બોલાય એમ નથી. આ સંસ્થાન સંઘણ પછી ત્રીજું શું કીધું છે? સંસ્થાનો સમચતુરસ્ત્ર આદિ શરીરના સંસ્થાનો. આ સંસ્થાન શું છે? અરે કેવો મજાનો છે, સપ્રમાણ છે. આ તો લાંબો તાળ જેવો છે, આ ટેંગણો છે, આ બહુ જાડો છે, અને ડોક આવ નીચી બેસી ગઈ છે. આ લાંબી ડોક વાળો છે, અને હાથ બહુ લાંબા છે, અને પગ લાંબા છે, અને ઉપરનું કાઠું નબળું છે. આ બધા સંસ્થાન કહેવાય. સંસ્થાન એટલે શરીરના અંગોપાંગ છે, એ સપ્રમાણ હોવા અને અપ્રમાણ હોવા, એનો સંસ્થાનનો વિષય છે. અને કોઈની મોફાળ વધારે હોય, કોઈની આંખો વધારે પહોળી હોય, કોઈની ઊંડી ઉતરી ગઈ હોય, કોઈનું નાક લાંબુ હોય, કોઈનું ચીપું હોય. આપણે ત્યાં એને કે છે નમણાઈ, નમણો ગણો. આ સંસ્થાન છે. તો કે છે કે આ બધાની વાતમાં એની સાથે જીવને પોતાની આત્મીય બુદ્ધિ હોય છે. તો શું કે છે? એ બધું શું છે? પૂતગળનો વિકાર છે. એ પૂતગળ છે, એ જળ છે, એ તું ચૈતન્ય નથી, એ તું નથી. શરીર તું નથી, શરીરનું બંધારણ તું નથી, અને શરીરનું સંસ્થાન એની રચના જે છે બાહ્ય એ પણ તું નથી. અને પછી ચાર ગતિ એ પણ
તું.
હવે તું મનુષ્ય છો કે તું તિર્યંચમાં છો, તું દેવગતિમાં છો કે નારકીમાં છો, સુખ અવસ્થામાં છે કે દુઃખ અવસ્થામાં છે, એ એકેય ગતિની અંદરનું તારું હોવું એ પણ તું. તો મનુષ્ય ગતિ એ પણ હું. આ કર્મના ખેલ છે. એટલે આ મનુષ્ય ગતિ છે ને પાછી મનુષ્ય પણ બદલાય તો ગતિ બદલાય છે. હું તો એ નહીં, મનુષ્યમાંથી તિરંજમાં જઈ શકું કે નહીં?
આત્મા તો એ
બસ એ જ છે. હવે ક્યાંય આવા તત્વજ્ઞાન આવે કે એક વાર મનુષ્ય થયો પછી બસ પતી ગયો, પછી આગળ જ વધે, પાછળ પાછો થાય અથવા તો પરિપિરેન્સમાં જઈ શકે જ
નહીં.
બ્રહ્મા તારી પાસે પૂછેલા હારું કેમ કે બધે જ આવ્યો. હવે અહીંથી કે જાય અમારે જોવાનું. કારણ કે કૂતરો થયા વિના નહીં
પકડાય. આપણે
એટલે એ વાત છોડી દે આપણે, પણ ટૂંકમાં એક જ ગતિ. શું તમને આ સમજણ જો આત્માના જ્ઞાન વિકાસમાં આવી જાય તો આપણને સાથે રહી. એટલે તિર્યંચ પણ સંકિતધારી હોય છે. પાંચમા વ્રત ગુણ સ્થાનકમાં તમે અભ્યાસ કર્યો કે એ પણ વ્રતધારી બને. શું કામ? કે એને આ આત્માનો ઉઘાડ છે, આ સંસ્કાર આત્મા ઉપર છે. અત્યારે આપણે બુદ્ધિથી સમજીએ, તર્કથી સમજીએ છીએ, એટલે હજી એ આત્માનો સંસ્કાર. સમ્યક દર્શનની એકવાર આત્મા પકડાઈ ગયો તો આ બધું એ હું નથી, એ બરોબર એને આત્મા સાથે એ સંલગ્ન થયું, એની જ્ઞાનનો વિકાસ થયો, એની પ્રજ્ઞા ખીલી. અત્યારે આપણે સંજ્ઞા સુધી છીએ, પ્રજ્ઞા સુધી નથી. એટલે સાથે આવી શકે એ સંસ્કાર. એટલે અહીંયા સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય પછી ગમે તે ગતિ હોય, નારક ગતિમાં પણ સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તો એની પ્રજ્ઞા ચાલુ રહી કે એ હું નથી. એટલે એના દુઃખો છે એ મારા અલિપ્ત, તો એ દુઃખની સ્નારકીમાં પણ સાતા અનુભવ કરે. શ્રેણિક મહારાજાનો જીવ નારકીમાં, કૃષ્ણ મહારાજાનો જીવ એ કર્મ ભોગવતી વખતે પણ સંપિતધારી જીવ હોવાને કારણે, આત્મ સ્વરૂપનો જાણકારી હોવાને કારણે, એ ગતિ સ્વરૂપ મારું નથી. એને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેની એની વિચારણા તો છે કે હું આ બધાથી જીવ. તો ગતિ મનુષ્યાદિ ચાર ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી આ બધું પૂદગલના કર્મથી ઉત્પન્ન થયેલા વિકારો છે. તે ચૈતન્ય રૂપ નથી, જડ પૂદગલ છે. બસ અહીં સુધીની વાત આપણે સ્થિર બેસાડીએ કે આખો સંસાર આવી ગયો. સંગયણ શરીર, સંગયણ સંસ્થાન, ગતિ અને ઇન્દ્રિયો, એકેન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયો, આ આખી રચના, આ પૂદગલ જાડ તમાશા. જ્ઞાનીઓ કહે છે આ ઇન્દ્રજાળ છે, આ માયાજાળ છે. આ ક્યારેક સિંહના રૂપમાં, કાચબાના રૂપમાં, સસલાના રૂપમાં, કૂતરાના રૂપમાં, સર્પના રૂપમાં, નારકીના રૂપમાં, દેવના રૂપમાં, મનુષ્યના રૂપમાં, રાજા, ચક્રવર્તી, પામર, હીન, દીન, આ બધા જે કંઈ સ્વરૂપ છે, ક્યારેક રૂપાળો, ક્યારેક કુબડો, આ બધા જે કંઈ છે, આ બધા સંસ્થાન, શરીર, સંગયણ, ગતિ અને એની અંદરની આ બધી પ્રકૃતિઓ, બધી ઉત્કૃષ્ટ હોય, નબળી હોય, સંસ્થાનમાં આ બધું જે બેને કીધું એમ સારી પ્રકૃતિ, ખૂબ રૂપ હોય, કોઈને કુરૂપ હોય, કોઈનો અવાજ સુંદર હોય, કોઈ બોબડો હોય, આ બધી પ્રકૃતિ સંસ્થાનની છે. નામ પ્રકૃતિ, એના પણ અનેક પ્રકારો છે. આ બધું પૂદગલની માયાજાળ છે, બીજું કંઈ નથી. અને કર્મના વિકારો છે, એટલે આ સ્થિતિ ક્યાંય કાયમ રહેતી વિકાર એટલા માટે કે એ રૂપે કર્મ રહી શકતું નથી. જે જીવ સાથેનું કર્મ છે એ જીવથી એ કર્મ છૂટી ગયું તો પૂદગલ પોતાનો સ્વાભાવિક સ્વરૂપ ધારણ કરીને એ પૂદગળો વિખરાઈ જાય અને પૂદગળના સમૂહમાં ભરી જાય. એ પછી સંસ્થાન રૂપે ક્યાંય રહીએ નહીં, મનુષ્ય રૂપે ક્યાંય રહીએ નહીં, સંગાણ રૂપે ક્યાંય રહીએ નહીં. પૂદગળ જ છે, પૂદગળમાં વયા ગયા, પણ એનું થયું શું? તો કે વિકાર હતો, એનો વિકાર ગયો. જીવનો વિકાર જાય તો જીવ સિદ્ધ થાય, તો પછી રાગ દ્વેષના પૂદગળ ક્યાં જાય? તો કે જ્યાં જવું અહીંયા. આખું જગત સ્વપ્નવત લાગે, અને કહે છે સકળ જગત તે અથવા અસ્વપ્ન. હવે વિચાર કરે કે આ જીવના કેટલા શરીર ધારણ કરી રહ્યા છે, કેટલા સંગણ, કેટલા સંસ્થાન, કેટલી ગતિ, અને એની અંદર આ બધી કેટલી ઇન્દ્રિયો, એકેન્દ્રિયનો અનુભવ પણ છે અને પંચેન્દ્રિય સંજ્ઞા પણ છે. બસ આ બધું છે તો અહીંયા કહે છે કે બધી માયાજાળ છે, બધી કર્મની છે, પૂદગલના વિકારો છે. તે તું નથી, તે ચૈતન્ય રૂપ. એક ઝબકારો થાય ને કુમાર, જાગી જવાય. જડ પૂદગલો છે, આ બધી જળની માયા છે. ઇન્દ્ર માયાજાળ જેને કહે છે, પૂદગલ જાળ તમાશા, તમાશે વિશેષ.
ક્યાં